એકત્ર ધ્યાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એમ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રમાં એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જેણે ખરેખર આખા વિષયને જોવાની રીત જ બદલી નાખી.
હા બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ કેનેથ વોલ્ટ્સના 1979માં આવેલા પુસ્તક થિયોરી ઓફ ઇન્ટરનેશનલ પોલિટિક્સ વિશે. અને જુઓ, ભલે આટલો સમય વીતી ગયો પણ આ પુસ્તકની ચર્ચાઓ તો આજે એટલી જ ગરમાગરમ રહે છે.
હા, અને એનું કારણ કદાચ એ છે કે એ એકદમ મૂળભૂત સવાલ સાથે જોડાયેલું છે, નહીં, જે આજે પણ એટલો જ મહત્વનો છે કે દુનિયામાં આટલા ફેરફારો છતાં દેશો વચ્ચે પેલી સંઘર્ષ, સ્પર્ધા, સત્તા માટેની ખેંચતાણ, એ બધું શા માટે આમ સતત ચાલ્યા જ કરે છે.
બરાબર, લોકશાહી વધે, વેપાર વધે, પણ પેલી મૂળભૂત વાસ્તવિકતા કેમ બદલાતી નથી? વર્લ્ડ્સનું પુસ્તક આ શા માટેનો જવાબ આપવાનો એક ખૂબ જ પ્રભાવશાળી અને કહી શકાય કે કડક પ્રયાસ છે.
એમનું કહેવું એમ છે કે જવાબ દેશોની અંદર નથી શોધવાનો.
હા, એમ જ. એમનું કહેવું છે કે જવાબ આંતરરાષ્ટ્રીય રાજકારણના માળખામાં જ રહેલો છે. આ પુસ્તક એમ સમજો કે આપણને એ માળખું સમજવાની એક ચાવી આપે છે.
ઓકે, તો પછી જેમણે આ ક્રાંતિકારી વિચાર આપ્યો એ કેનેથ વોલ્ટ્સ કોણ હતા? ચલો ત્યાંથી શરૂઆત કરીએ, લેખક વિશે થોડું જાણીએ.
ચોક્કસ. કેનેથ નીલ વોલ્ટ્સ, જેમનો સમયગાળો 1924થી 2013નો રહ્યો, એ 20મી સદીના સૌથી પ્રભાવશાળી રાજકીય વૈજ્ઞાનિકોમાંના એક ગણાય છે. એમને નિયોરિયાલિઝમ એટલે કે સ્ટ્રક્ચરલ રિયાલિઝમ, જેને આપણે માળખાગત વાસ્તવવાદ કહી શકીએ, તેના પિતામહ કહેવાય છે.
અને એમનો પરિચય ખાલી પુસ્તકો પૂરતો નહોતો ખરું. મેં સાંભળ્યું છે કે તેઓ બીજા વિશ્વયુદ્ધ અને કોરિયન યુદ્ધમાં સૈનિક તરીકે પણ હતા.
હા, એ વાત સાચી છે, અને આ અનુભવોએ ચોક્કસપણે એમના વિચારો પર અસર કરી હશે. યુદ્ધની જે વાસ્તવિકતા છે એનો સીધો અનુભવ, એમના આંતરરાષ્ટ્રીય સંઘર્ષ પ્રત્યેના જે વાસ્તવિક દૃષ્ટિકોણ છે એને કદાચ વધુ મજબૂત બનાવવામાં કારણભૂત બન્યો હશે.
અને પછી એકેડેમિક્સમાં એમણે લાંબો સમય કામ કર્યું, યુસી બર્કલી અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓમાં.
બરાબર, પણ એમના દૃષ્ટિકોણની જે ખાસ વાત હતી, તમે પૂછ્યું એમ, એ હતી કે રિયાલિઝમની વાત તો પહેલાં પણ થતી હતી.
હા, પેલું ક્લાસિકલ રિયાલિઝમ.
બરાબર, જે મોટે ભાગે માનવ સ્વભાવ પર કે પછી કોઈ નેતાની મહત્વાકાંક્ષા પર યુદ્ધનું કારણ ઢોળતું હતું. વોલ્ટ્સ આનાથી આગળ ગયા. એમણે કહ્યું કે સમસ્યા વ્યક્તિ કે રાજ્યના સ્વભાવમાં એટલી નથી જેટલી આંતરરાષ્ટ્રીય પ્રણાલીના માળખામાં છે.
ઓકે,
એમણે આ માળખાને સમજાવવા માટે જેમ અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો હોય એવી રીતે વધુ વૈજ્ઞાનિક અને સંક્ષિપ્ત સિદ્ધાંત બનાવવાનો પ્રયાસ કર્યો. આ જ એમની નવી અને વિશિષ્ટ વાત હતી.
બહુ રસપ્રદ. તો ચાલો હવે સીધા આ પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ માળખું આટલું બધું મહત્વનું કેમ છે અને છે શું ખરેખર?
જુઓ, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. વોલ્ટ્સ દલીલ કરે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે કંઈ પણ થાય છે, યુદ્ધ હોય, શાંતિ હોય, જોડાણ થાય, સ્પર્ધા થાય, એનું મુખ્ય ચાલક દેશની અંદરની બાબતો નથી.
એટલે દેશ લોકશાહી છે કે તાનાશાહી, અર્થતંત્ર કેવું છે, નેતા કોણ છે, એ બધું ગૌણ, આ તો માનવામાં ન આવે એવી વાત છે.
હા, એમનું કહેવું એમ જ છે. મુખ્ય શું છે તો કે આંતરરાષ્ટ્રીય પ્રણાલીનું માળખું પોતે, અને આ માળખાની બે પાયાની લાક્ષણિકતાઓ છે જે લગભગ બદલાતી નથી. પહેલી છે અરાજકતા.
એનાર્કી.
અરાજકતા એટલે અંધાધૂંધી કે કંઈ બીજું?
ના ના, અંધાધૂંધી નહીં. અરાજકતાનો અર્થ અહીં એ છે કે દુનિયામાં કોઈ એક સર્વોચ્ચ સત્તા નથી, કોઈ વિશ્વ સરકાર નથી જે બધા પર નિયમ લાદી શકે અને બધાનું રક્ષણ કરી શકે, કોઈ ગ્લોબલ પોલીસ ફોર્સ જેવું નથી.
અચ્છા, એ અર્થમાં અરાજકતા. અને બીજી લાક્ષણિકતા કઈ?
બીજી છે રાજ્યો વચ્ચે ક્ષમતાઓનું વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેપેબિલિટીઝ. સીધી ભાષામાં કહીએ તો કયા દેશ પાસે કેટલી તાકાત છે, લશ્કરી, આર્થિક વગેરે. શું તાકાત ઘણા દેશોમાં વહેંચાયેલી છે, જેને બહુધ્રુવીય કહેવાય, કે ફક્ત બે જ સુપર પાવર છે, દ્વિધ્રુવીય, કે પછી એક જ દેશનો દબદબો છે, એક ધ્રુવીય. વોલ્ટ્સના મતે આ બે વસ્તુઓ, અરાજકતા અને શક્તિનું વિતરણ, એ જ નક્કી કરે છે કે દેશો કેવું વર્તન કરશે. તો મૂળ તર્ક એમ થયો કે સદીઓથી દેશો ભલે ગમે તેટલા બદલાયા હોય, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જે રમત રમાય છે એનો મૂળભૂત નિયમ એટલે કે આ અરાજકતા એ નથી બદલાયો, અને એટલે જ સંઘર્ષ, સ્પર્ધા આ બધું ચાલ્યા કરે છે.
બિલકુલ, એકદમ બરાબર. આ અરાજકતાને લીધે શું થાય છે, દરેક દેશે પોતાની સુરક્ષાની ચિંતા જાતે જ કરવી પડે છે. કોઈ બીજું બચાવવા આવશે એની ગેરંટી નથી. આને જ વોલ્સ સ્વ સહાયની પ્રણાલી કહે છે.
તમારે તમારી મદદ જાતે જ કરવાની.
હા, અને આ જે મજબૂરી છે ને, એ જ દેશોને ભલે ને એમના ઈરાદા સારા હોય, પોતાની શક્તિ વધારવા અને બીજાની શક્તિ પર નજર રાખવા પ્રેરે છે. અને આમાંથી જ પેલો ખેલ શરૂ થાય છે, શક્તિ સંતુલન, બેલેન્સ ઓફ પાવરનો.
સમજાયો. એટલે પુસ્તકનો મૂળ હેતુ એ સમજાવવાનો છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે પેટર્ન આપણે જોઈએ છીએ, ડર, સ્પર્ધા, યુદ્ધની શક્યતા, એની પાછળ કોઈ નેતાની ભૂલ કે કોઈ દેશની ખરાબ નીતિ કરતાં પણ વધારે જવાબદાર માળખાકીય દબાણ છે.
હા, અને એટલે જ વોલ્સે પહેલાના સિદ્ધાંતોને રિડક્શનિસ્ટ કહ્યા, કારણ કે એ સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય પરિણામોને સમજાવવા માટે છેવટે તો રાજ્યની અંદરના કારણો પર જ આવી જતા હતા. નેતા કેવો છે, વિચારધારા કેવી છે, સમાજ કેવો છે વગેરે. વોલ્ટ્સ કહે છે કે ના, ઉપરથી જુઓ, પ્રણાલીના સ્તરેથી જુઓ.
સારું, તો આ માળખાનો જે તર્ક છે એને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તમે કહ્યું કે વોલ્ટ્સે જૂના રિડક્શનિસ્ટ સિદ્ધાંતોને નકાર્યા કારણ કે તે રાજ્યોની અંદર જોતા હતા, પણ એ અભિગમમાં શું ખોટું હતું?
વોલ્ટ્સને એમ લાગ્યું કે જો યુદ્ધ કે શાંતિના કારણો ફક્ત રાજ્યની આંતરિક બાબતો પર જ આધાર રાખતા હોત, જેમ કે દેશ લોકશાહી છે કે તાનાશાહી, તો ઇતિહાસમાં જે બન્યું છે એ સમજાવી ન શકાય. દાખલા તરીકે, શા માટે બહુ અલગ અલગ પ્રકારની સરકારો ધરાવતા દેશો પણ એકબીજા સાથે લડે છે? અને એનાથી ઉલટું, શા માટે ક્યારેક એકદમ વિરોધી વિચારધારાવાળા દેશો પણ ભેગા મળીને જોડાણ કરે છે? જેમ કે પહેલું વિશ્વયુદ્ધ, એને ફક્ત જર્મનીના કૈસર વિલિયમની ભૂલ કે જર્મન સૈન્યવાદને કારણે થયું એમ કહી દેવું પૂરતું નથી. કંઈક બીજું એનાથી મોટું કારણ કામ કરી રહ્યું હતું.
અને એ કંઈક બીજું એટલે પેલું આંતરરાષ્ટ્રીય પ્રણાલીનું માળખું, અને એનો મુખ્ય ભાગ તમે કહ્યો અરાજકતા, એટલે કે કોઈ વિશ્વ સરકારનો અભાવ. આ અરાજકતા સીધી રીતે દેશોના વર્તન પર કેવી અસર કરે છે?
અસર એ થાય છે કે દરેક દેશને સતત પોતાની સુરક્ષાની ચિંતા રહે છે, કારણ કે જો કોઈ બીજો દેશ હુમલો કરે તો મદદ માટે બોલાવવા કોઈ ગ્લોબલ 911 જેવી સિસ્ટમ નથી. તમારે તમારી રક્ષા જાતે જ કરવી પડશે. આ જ સ્વ સહાયનો સિદ્ધાંત છે.
જેમ કે આપણા મહોલ્લામાં પોલીસ ના હોય તો આપણે તાળા મોટા રાખીએ.
બસ એ જ વાત. દેશો પણ આવું જ કરે છે, લશ્કર રાખે છે, શસ્ત્રો વિકસાવે છે, સરહદો મજબૂત કરે છે, આ બધું પોતાની સુરક્ષા માટે.
પણ આ સ્વસહાયની સ્થિતિ એક સતત તણાવ ઊભો કરતી હશે નહીં, એક ડરનો માહોલ.
ચોક્કસપણે. અને આમાંથી જ જન્મે છે જેને વોલ્ટ્સ અને બીજા વિચારકો સુરક્ષા દ્વિધા, સિક્યોરિટી ડાયલેમા કહે છે. વાત બહુ સિમ્પલ પણ ગંભીર છે. એક દેશ પોતાની સુરક્ષા વધારવા માટે જે પગલાં લે છે, ધારો કે લશ્કર મોટું કરે, એ જ પગલાં બીજા દેશને પોતાના માટે ખતરો લાગે છે.
એટલે પછી પેલો બીજો દેશ પણ પોતાની સુરક્ષા વધારવા પગલાં લે.
બરાબર. અને પછી પહેલો દેશ ફરી પગલાં લે. આમ બંને દેશોનો ઈરાદો કદાચ ફક્ત પોતાની રક્ષા કરવાનો જ હોય, આક્રમણ કરવાનું ન પણ હોય, પણ પરિણામ શું આવે? શસ્ત્રોની હરીફાઈ, અવિશ્વાસ અને તણાવ વધે છે. આપણા પાડોશમાં જોઈ લો, ભારત પાકિસ્તાન કે ભારત ચીન વચ્ચે આ વસ્તુ વારંવાર દેખાય છે.
તો આ અરાજકતા અને સ્વસહાયના માહોલમાં દેશો કરે શું? તમે પેલી શક્તિ સંતુલનની વાત કરી હતી, એ શું છે?
હા, વોલ્ટ્સ કહે છે કે આ માળખું દેશોને શક્તિ સંતુલન કરવા માટે જાણે મજબૂર કરે છે. જ્યારે કોઈ એક દેશ જરૂર કરતાં વધુ શક્તિશાળી બનવા લાગે ત્યારે બીજા દેશોને લાગે છે કે એમની સુરક્ષા જોખમમાં છે, એમને ડર લાગે છે.
એટલે એ લોકો કંઈક કરે છે એને રોકવા માટે.
હા, એ લોકો મુખ્યત્વે બે રીતે સંતુલન કરવાનો પ્રયાસ કરે છે. પહેલું, આંતરિક સંતુલન, એટલે કે પોતાની આર્થિક અને લશ્કરી તાકાત વધારવી અને બીજું બાહ્ય સંતુલન, એટલે કે પેરા વધુ પડતા શક્તિશાળી દેશનો સામનો કરવા માટે બીજા દેશો સાથે હાથ મિલાવવા, જોડાણ કરવું.
અને અહીં મહત્વની વાત એ છે કે આ સંતુલન વિચારધારાના આધારે નથી થતું, પણ કોણ વધુ શક્તિશાળી છે એના આધારે થાય છે.
બિલકુલ, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. દેશો વિચારધારા સામે નહીં પણ શક્તિ સામે સંતુલન બનાવે છે. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ બીજા વિશ્વયુદ્ધનું છે. જુઓ, સામ્યવાદી સોવિયત સંઘ અને મૂડીવાદી અમેરિકા અને બ્રિટન, એમની વિચારધારા તો સાવ અલગ, દુશ્મન જેવી, પણ નાઝી જર્મનીની તાકાત એટલી વધી ગઈ કે એ બધા માટે ખતરો બની ગયો. એટલે આ બધા મતભેદો ભૂલીને ભેગા થઈ ગયા જર્મની સામે લડવા. કારણ, શક્તિનું સંતુલન કરવું હતું.
આ દ્રષ્ટિએ જોઈએ તો ઇતિહાસની ઘણી ઘટનાઓનો અર્થ બદલાઈ જાય. હવે પેલો બીજો ઘટક જેની તમે વાત કરી, ક્ષમતાઓનું વિતરણ, એટલે કે દુનિયા દ્વિધ્રુવીય છે, બહુધ્રુવીય છે કે એક ધ્રુવીય, આનાથી શું ફરક પડે છે?
આ વોલ્ઝનો એક ખૂબ જ પ્રખ્યાત અને એટલો જ વિવાદાસ્પદ દાવો છે. એમનું કહેવું છે કે દ્વિધ્રુવીય વ્યવસ્થા, જ્યાં ફક્ત બે જ મહાસત્તાઓ હોય, જેમ કે શીતયુદ્ધ વખતે અમેરિકા અને સોવિયત સંઘ હતા, એ બહુધ્રુવીય વ્યવસ્થા કરતાં વધારે સ્થિર હોય છે.
વધારે સ્થિર? પણ શીતયુદ્ધનો સમય તો સતત તણાવ, પરમાણુ યુદ્ધના ભય એવો હતો ને, એને સ્થિર કઈ રીતે કહેવાય?
હા, તમારો સવાલ બરાબર છે. તણાવ ખૂબ વધારે હતો, એ સાચું. પણ વોલ્સ સ્થિરતાનો અર્થ મોટી શક્તિઓ વચ્ચે સીધું યુદ્ધ ન થવું એવો કરે છે. એમની દલીલ એવી છે કે દ્વિધ્રુવીય વ્યવસ્થામાં સ્પષ્ટતા હોય છે. મુખ્ય ખેલાડીઓ ફક્ત બે જ છે. કોણ મિત્ર, કોણ દુશ્મન, એ લગભગ સ્પષ્ટ હોય છે.
અચ્છા.
જવાબદારી પણ સીધી આ બે મહાસત્તાઓ પર જ હોય છે. તેઓ એકબીજા પર સતત નજર રાખે છે અને પોતાની હરીફાઈને કાબૂમાં રાખવા વધુ સાવચેત રહે છે, કારણ કે જો યુદ્ધ થાય તો સીધી ટક્કર એમની વચ્ચે જ થવાની છે.
અને બહુધ્રુવીય વ્યવસ્થામાં,
જ્યારે બહુધ્રુવીય વ્યવસ્થા હોય, જ્યાં ઘણી બધી મહાસત્તાઓ હોય, જેમ કે પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પહેલાંનું યુરોપ, ત્યારે સ્થિતિ વધુ જટિલ બને છે. કોણ કોની સાથે છે એ જોડાણો બદલાતા રહે છે. કોણ ખરેખરો ખતરો છે એ સમજવામાં ભૂલ થઈ શકે છે. અને જવાબદારી પણ વહેંચાઈ જાય છે, એટલે એકબીજા પર ડોળી દેવાની વૃત્તિ, બક પાસિંગ, વધે છે. વોલ્ઝના મતે આ કારણે બહુધ્રુવીય વ્યવસ્થા વધુ અસ્થિર અને યુદ્ધ માટે વધુ સંભાવનાવાળી બને છે.
આ ખરેખર બહુ ઊંડો અને, હા, વિવાદાસ્પદ મુદ્દો છે, પણ વિચારવા જેવો છે. સારું, તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકાય?
ચોક્કસ. મારા મતે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે, માળખું કરતા પર હાવી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમના જે નિયમો અને દબાણો છે, એ દેશો શું કરશે એ નક્કી કરવામાં તેમની આંતરિક રાજનીતિ કે નેતાઓના ઇરાદાઓ કરતાં પણ વધુ શક્તિશાળી ભૂમિકા ભજવે છે.
બીજો સંદેશ, કદાચ પેલી અરાજકતા અને સ્વસહાયવાળો.
હા, અરાજકતા અને સ્વસહાય એ આંતરરાષ્ટ્રીય જીવનની કાયમી વાસ્તવિકતા છે. જ્યાં સુધી કોઈ વિશ્વ સરકાર નહીં બને, ત્યાં સુધી દેશો માટે પોતાની સુરક્ષા જ પહેલી પ્રાથમિકતા રહેશે, અને તેથી સંઘર્ષની શક્યતા હંમેશા રહેશે. આ સાંભળવામાં કદાચ થોડું નિરાશાજનક લાગે, પણ વોલ્ઝ કહે છે કે આ જ વાસ્તવિકતા છે.
અને ત્રીજો,
પેલી સુરક્ષા દ્વિધા અનિવાર્ય છે. ભલે કોઈનો ઈરાદો ખરાબ ન હોય, પણ સુરક્ષા વધારવાના પ્રયાસો જ અસુરક્ષા અને તણાવ પેદા કરી શકે છે, અને આ જ કારણે આંતરરાષ્ટ્રીય સહકાર સાંધવો ખૂબ મુશ્કેલ બને છે.
અને ચોથો, જેની આપણે હમણાં જ વાત કરી, શક્તિ સંતુલન એ પ્રણાલીનો કુદરતી પ્રતિભાવ છે. દેશો શક્તિશાળી દેશનો સામનો કરવા માટે સંતુલન કરવાનો પ્રયાસ કરશે જ, પછી ભલે તેમની વિચારધારા મળે કે ન મળે. આપણે દુનિયામાં જે નવા નવા જોડાણો બનતા જોઈએ છીએ, જેમ કે ક્વોડ છે, એને આ દ્રષ્ટિએ પણ જોઈ શકાય, ખરું ને?
બિલકુલ. હવે આ પુસ્તકમાં કેટલાક વિચારો એટલા ધારદાર અને યાદગાર છે કે જાણે સૂત્ર જેવા બની ગયા છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર પણ નજર કરીએ.
હા, જરૂર. જેમ કે પહેલો વિચાર જે તમે કહ્યો હતો, એ જ મને બહુ ગમ્યો. અરાજકતામાં સુરક્ષા સર્વોચ્ચ લક્ષ્ય છે. જો અસ્તિત્વ સુનિશ્ચિત હોય તો જ રાજ્યો શાંતિ, નફો અને શક્તિ જેવા અન્ય લક્ષ્યો સુરક્ષિત રીતે શોધી શકે છે. આ એકદમ સ્પષ્ટ કરી દે છે કે દેશો માટે ટકી રહેવું કેટલું પાયાનું છે. બીજું બધું પછી.
બીજો એક મહત્વનો વિચાર છે જે માળખાની અસર સમજાવે છે. પ્રણાલીનું માળખું એક નિયંત્રિત અને નિકાલ કરનાર બળ તરીકે કાર્ય કરે છે. તે નિયતિવાદનો કેસ નથી, પરંતુ દબાણ અને સંભાવનાનો છે. મતલબ કે સિસ્ટમ તમને ધક્કો મારે છે, દિશા આપે છે, પણ એવું નથી કે તમે બીજું કશું કરી જ ન શકો. પણ અમુક રસ્તા સહેલા બને છે, અમુક મુશ્કેલ.
અને પેલું સંતુલન વિશેનો તેમનો જે આગ્રહ હતો, તે પ્રશ્ન એ નથી કે સંતુલન કરવામાં આવે છે કે કેમ, પરંતુ તે કેવી રીતે કરવામાં આવે છે. પ્રશ્ન એ નથી કે શક્તિનું સંતુલન પુનઃસ્થાપિત થશે કે કેમ, પરંતુ તેની પુનઃસ્થાપનાની કિંમત શું હશે. વોલ્ડ્સ માટે સંતુલન તો થવાનું જ છે, એ અનિવાર્ય છે. સવાલ ફક્ત એ છે કે કઈ રીતે થશે અને એમાં કેટલું નુકસાન થશે.
હા, આ બધા વિચારો આપણને દુનિયાને વધુ, કદાચ વધુ વાસ્તવિક અને કઠોર રીતે જોવામાં મદદ કરે છે. તો હવે સવાલ એ થાય કે આ બધી થિયરીની આજના સમયમાં આપણા રોજબરોજના જીવનમાં કે સમજમણમાં શું ઉપયોગીતા છે?
મને લાગે છે કે સૌથી પહેલી ઉપયોગીતા તો એ છે કે આપણે જે વૈશ્વિક સમાચારો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એને સમજવા માટે એક અલગ દૃષ્ટિકોણ મળે છે. જેમ કે અત્યારે યુએસ ચીન વચ્ચે જે ચાલી રહ્યું છે, એને ખાલી વ્યાપાર યુદ્ધ કે વિચારધારાનો ઝઘડો સમજવાને બદલે એને બે મહાસત્તાઓ વચ્ચે શક્તિના સંતુલનની જે સ્વાભાવિક પ્રક્રિયા હોય એના ભાગરૂપે પણ જોઈ શકીએ.
બરાબર. બીજું, આપણા પોતાના વિસ્તારમાં જેમ કે દક્ષિણ એશિયામાં દેશો વચ્ચે જે તણાવ છે, જે નવા જોડાણો બને છે, એને સમજવામાં પણ આ મદદ કરે છે. શા માટે કોઈ દેશ અચાનક લશ્કરી ખર્ચ વધારી દે છે, શા માટે દેશો ભૂતકાળના દુશ્મનો સાથે પણ વ્યૂહાત્મક સંબંધો બાંધે છે, આ બધું પેલા માળખાકીય દબાણના સંદર્ભમાં વધુ સ્પષ્ટ બને છે.
ત્રીજી વાત, આ સિદ્ધાંત આપણને એ સમજાવે છે કે આંતરરાષ્ટ્રીય સહકાર સાધવો કેમ આટલો મુશ્કેલ છે. ભલે બધાને ખબર હોય કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવું જરૂરી છે, કે મહામારીનો સામનો સાથે મળીને કરવો જોઈએ, પણ પેલી અરાજકતા અને સ્વસહાયની વૃત્તિને કારણે દરેક દેશ પહેલા પોતાનું હિત જુએ છે અને સહકાર મુશ્કેલ બને છે.
અને ચોક્કસપણે એ આપણને પેલી ઇતિહાસનો અંત જેવી મોટી મોટી વાતો પ્રત્યે થોડા શંકાશીલ બનાવે છે. વોલ્ડ્સનો સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી દુનિયા સાર્વભૌમ રાજ્યોમાં વહેંચાયેલી રહેશે અને કોઈ વિશ્વ સરકાર નહીં હોય, ત્યાં સુધી સ્પર્ધા અને સંઘર્ષની મૂળભૂત શક્યતા તો રહેવાની જ, ભલેને ગમે તેટલું વૈશ્વિકરણ થાય કે લોકશાહી ફેલાય.
ખરેખર આ પુસ્તક ભલે થોડું નિરાશાવાદી લાગે, પણ એ વાસ્તવિકતાનું એક ખૂબ જ શક્તિશાળી અને કદાચ જરૂરી ચિત્ર રજૂ કરે છે. આટલી બધી વાતચીત પછી તમારા મનમાં કયો એક વિચાર સૌથી વધુ ઘૂમી રહ્યો છે?
મારા માટે તો સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે એક પ્રમાણમાં સરળ લાગતું માળખું, બસ બે જ મુખ્ય વસ્તુઓ, અરાજકતા અને શક્તિનું વિતરણ, આટલી બધી જટિલ લાગતી આંતરરાષ્ટ્રીય રાજનીતિની ઘણી બધી સ્થાયી પેટર્નને સમજાવી શકે છે. એ આપણને સતત યાદ અપાવે છે કે ઘણીવાર સમસ્યાઓ વ્યક્તિઓ કે દેશોના ઇરાદાઓમાં નથી હોતી, પણ એ જે સિસ્ટમમાં કામ કરે છે ને એના મૂળમાં હોય છે.
અરે, મને પેલી સુરક્ષા દ્વિધાવાળી વાત બહુ સ્પર્શી ગઈ. એ કેટલી કરુણ પરિસ્થિતિ છે કે જ્યાં સારા ઈરાદાથી પોતાની રક્ષા માટે લેવાયેલા પગલાં પણ છેવટે સંઘર્ષ અને અવિશ્વાસ તરફ દોરી જાય છે. એ બતાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વિશ્વાસ કેળવવો અને સહકાર સાધવો એ કેટલું બધું મુશ્કેલ, પણ કદાચ એટલું જ જરૂરી છે.
સાચી વાત છે. વોલ્ડ્સનું પુસ્તક આપણને કોઈ સહેલા કે આરામદાયક જવાબો નથી આપતું, પણ એ આપણને દુનિયા કેવી રીતે ચાલે છે એના વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર ચોક્કસ કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.